એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણમાં ઉતરીશું જેણે ખરેખર દુનિયાભરના મુક્તિ સંગ્રામો પર બહુ ઊંડી છાપ છોડી છે. ફ્રાન્સ ફેનોન કૃત ધ રેસ્ટ ઓફ ધી અર્થ.
હાજી,
આ પુસ્તક વસાહતવાદ, તેમાંથી મુક્તિની જે આખી પ્રક્રિયા છે અને ખાસ કરીને તેમાં હિંસાની શું ભૂમિકા છે અને તેની મનોવૈજ્ઞાનિક અસરો શું છે એની બહુ ધારદાર ચર્ચા કરે છે.
બિલકુલ. અને જુઓ, ભલે આ પુસ્તક અડધી સદી કરતાં પણ વધુ સમય પહેલાં લખાયું હોય, પણ એમાં જે શક્તિ, દમન અને માનવ ગૌરવ માટેની લડતની જે વાતો છે ને, તે આજે પણ એટલી જ, કદાચ હું કહીશ કે વધુ પ્રાસંગિક છે.
સાચી વાત છે.
ફેનોન આપણને ખાલી રાજકીય માળખા જોવાનું નથી કહેતા, પણ દમનની આપણા મન પર, આપણી સાયકોલોજી પર શું અસર થાય છે એ સમજવામાં બહુ મદદ કરે છે.
તો પહેલા લેખક વિશે જ થોડી વાત કરી લઈએ. ફ્રાન્સ ફેનોન કોણ હતા એ?
ચોક્કસ. ફ્રાન્સ ફેનોન વિશે વાત કરીએ તો એમની પોતાની જિંદગી જ એમના વિચારોનો આપણે કહી શકીએ કે પાયો છે. 1925માં એમનો જન્મ થયો માર્ટિનિકમાં, જે ત્યારે ફ્રેન્ચ વસાહત હતી.
ઓકે.
પછી ફ્રાન્સમાં ભણ્યા, મનોચિકિત્સાનું શિક્ષણ લીધું અને પછી જે બન્યું એ બહુ જ રસપ્રદ છે. અલ્જેરિયાની આઝાદીની લડાઈ ચાલી રહી હતી, એમાં એ ફ્રેન્ચ સરકાર સામે જ જોડાઈ ગયા.
અચ્છા, એટલે કે જેમના શાસન હેઠળ હતા એમની સામે જ લડ્યા?
બરાબર. એટલે એમને બંને બાજુનો અનુભવ હતો. વસાહતી શાસનમાં જીવવાનો કેવો અનુભવ હોય એ પણ, અને શાસકોની દુનિયા કેવી હોય એ પણ. એક અંદરના અને બહારના બંને દ્રષ્ટિકોણ હતા એમની પાસે.
અને એ મનોચિકિત્સક હતા, એ વાત તમે કીધી એ બહુ મહત્વની લાગે છે. નહીં, મતલબ એ ખાલી ઉપરછલ્લું રાજકીય વિશ્લેષણ નહોતા કરતા?
ના ના, બિલકુલ નહીં.
પણ દમન અને હિંસા લોકોના માનસ પર કેવા ઊંડા ઘા પાડે છે એ એમણે પોતાના દર્દીઓમાં નજરો નજર જોયું હતું.
હા, એ જ એમની ખાસિયત હતી. એમણે તો, જેમ તમે કહ્યું, ફ્રેન્ચ સૈનિકો જે ત્રાસ આપતા હતા એમની પણ સારવાર કરી, અને જે અલ્જેરિયનો અત્યાચાર સહન કરતા હતા એમની પણ. આ બંને છેડાનો અનુભવ એમના વિશ્લેષણને ખૂબ જ વાસ્તવિક અને ધારદાર બનાવે છે.
એટલે આ કોઈ થિયરી નથી ખાલી?
સાચી વાત છે. આ કોઈ લાઇબ્રેરીમાં બેસીને લખાયેલા સિદ્ધાંતો નથી, આ યુદ્ધભૂમિ અને ક્લિમિક બંનેના અનુભવોનો નિચોડ છે એમ કહી શકાય. એમનું આ પહેલાનું પુસ્તક હતું બ્લેક સ્કિન વ્હાઇટ માસ્ક, એ પણ આ જ દિશામાં હતું, જાતિવાદ અને પરાધીનતાની મનોવૈજ્ઞાનિક અસરો પર. પણ ધ રેસ્ટ ઓફ ધી અર્થ, જે એમના મૃત્યુના બહુ થોડા સમય પહેલાં જ 1961માં પ્રકાશિત થયું, એ એમનું સૌથી પરિપક્વ અને ક્રાંતિકારી કાર્ય ગણાય છે. એમનું રાજકીય વસિયતનામું પણ કહેવાય છે.
ઓ, તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફેનોન શું કહેવા માંગે છે ખરેખર? એમનો મુખ્ય તર્ક શું છે આ પુસ્તકમાં?
જુઓ, ફેનોનનો મૂળભૂત તર્ક એ છે કે વસાહતવાદ એટલે ખાલી લૂંટફાટ કે રાજકીય ગુલામી નહીં. એના મૂળમાં છે હિંસા. પણ કેવી હિંસા? વ્યવસ્થિત સંસ્થાકીય હિંસા. આ એક એવી સિસ્ટમ છે જે શાસિત પ્રજાનું સતત અમાનવીકરણ કરે છે.
અમાનવીકરણ એટલે માણસ તરીકે ન ગણવા એમ?
હા, બરાબર. તેમને માણસ જ ન સમજવા, એમને વસ્તુ કે જાનવર જેવા ગણવા, એમની સંસ્કૃતિ, એમનો ઇતિહાસ, એમનું આત્મસન્માન બધું જ ખતમ કરી નાખવાનો પ્રયાસ કરવો. આ છે વસાહતવાદનો પાયો ફેનોનના મતે.
અને એટલે જ જ્યારે આ ગુલામીમાંથી છૂટવાની વાત આવે, જેને આપણે વી વસાહતીકરણ કહીએ, ત્યારે ફેનોન એમ માને છે કે એ કોઈ શાંતિપૂર્ણ રીતે આમ વાતચીતથી ના થઈ શકે. આ વિચાર ઘણાને થોડો અઘરો લાગી શકે છે.
હા, અને આ જ ફેનોનનો સૌથી વિવાદાસ્પદ પણ સૌથી કેન્દ્રવર્તી વિચાર છે. તેઓ કહે છે કે જે સિસ્ટમ પોતે જ નિર્દયી હિંસા પર ટકી છે, એને ઉખાડી ફેંકવા માટે તમારે પણ સામે બળ વાપરવું પડે. પ્રતિહિંસા અનિવાર્ય બને છે. પણ અહીં એક વાત બહુ જ સ્પષ્ટ કરવી જરૂરી છે. ફેનોન કંઈ હિંસાના વખાણ નથી કરી રહ્યા કે લોહી વહેવડાવવાની વાત નથી કરી રહ્યા. એમના માટે આ હિંસા એ બદલો લેવા માટે નથી, પણ એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે.
મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, એ કઈ રીતે, એ જરા સમજાવશો?
ફેનોન મનોચિકિત્સક તરીકે એ જુએ છે કે પેઢીઓથી જે ગુલામી અને અત્યાચાર સહન કરે છે ને એ વ્યક્તિના મનમાં ઊંડે ઊંડે લઘુતાગ્રંથી, ડર અને એક પ્રકારની નિષ્ક્રિયતા ઘર કરી જાય છે.
હા, એ પોતાની જાતને નકામો કે શક્તિહીન માનવા લાગે.
બરાબર. તો ફેનોનના મતે જ્યારે આ દબાયેલો માણસ પોતાના જુલુમ કરનાર સામે હથિયાર ઉઠાવે છે ત્યારે એ ક્રિયા પોતે જ એના માટે એક મુક્તિનો અનુભવ બને છે. એ એના મનમાંથી પેલી લઘુતા ગ્રંથિનો ભાવ કાઢી નાખે છે, એનામાં આત્મવિશ્વાસ અને ગૌરવનો સંચાર કરે છે. આ હિંસા એમના માટે એક શુદ્ધિકરણ શક્તિ, ક્લેન્ઝિંગ ફોર્સ જેવી બને છે, જે એમને માનસિક રીતે ફરીથી માણસ બનાવે છે.
ઓહો, એ હા ખાલી રાજકીય આઝાદીની વાત નથી, પણ આ તો મનોવૈજ્ઞાનિક પુનર્જન્મની વાત છે. તો પુસ્તકે સવાલ પૂછે છે કે જેમનું આટલું બધું અમાનવીકરણ થયું હોય એ લોકો સાચી અને સંપૂર્ણ મુક્તિ કઈ રીતે મેળવી શકે?
હા,
અને ફેનોનનો જવાબ છે કે વસાહતી માળખાને હિંસક રીતે ધ્વસ્ત કરીને અને એ પ્રક્રિયામાં જ એક નવો માણસ અને નવો સમાજ બનાવીને. એવો સમાજ જે જૂની ગુલામીથી પણ મુક્ત હોય અને ભવિષ્યમાં કોઈની નકલખોરીથી પણ મુક્ત હોય.
બરાબર કહ્યું. પુસ્તક મુખ્યત્વે 5 પ્રકરણો અને 1 નિષ્કર્ષમાં વહેંચાયેલું છે. એમાં જે પહેલું જ પ્રકરણ છે, કન્સર્નિંગ વાયલન્સ, એ આ જ વાતને વિસ્તારથી સમજાવે છે. ફેનોન બતાવે છે કે વસાહતી દુનિયા કેવી રીતે સ્પષ્ટ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. એક તરફ શાસકોનું સ્વચ્છ પ્રકાશિત શહેર અને બીજી તરફ શાસિતોની અંધારી, ગીચ, ભૂખી ઝૂંપડપટ્ટી.
હા, એ ભેદભાવ તો દેખીતો હોય છે.
અને આ ભેદભાવ ખાલી ભૌતિક નથી હોતો, માનસિક પણ હોય છે. શાસિતોને વ્યવસ્થિત રીતે અમાનવીય, આળસુ, દુષ્ટ એવું ચિતરવામાં આવે છે. એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ જેવી દુનિયા બનાવી દેવામાં આવે છે. એટલે જ ફેનોન કહે છે કે જે સિસ્ટમ હિંસા પર જ ઊભી છે એનો અંત પણ હિંસક જ હોઈ શકે.
આ અમે સારા અને તેઓ ખરા એવી રીતે દુનિયાને જોવાની જે વાત છે એની અસર તો ખરેખર લોકોના મન પર બહુ ઊંડી પડતી હશે.
ચોક્કસપણે, એનાથી તો શાસન ટકાવી રખાય છે ને. પણ પછી ફેનોન બીજા પ્રકરણમાં સ્વયંસ્ફૂર્તિ, તેની શક્તિ અને નબળાઈ, ગ્રેન્ડ્યોર એન્ડ વીકનેસ ઓફ સ્પોન્ટેનિટીની વાત કરે છે.
સ્વયંસ્ફૂર્તિ એટલે કે સ્પોન્ટેનિટી.
હા, ઘણીવાર શું થાય કે ક્રાંતિની શરૂઆત લોકોના અચાનક સ્વયંસ્ફૂરિત ગુસ્સાથી થાય છે, ખાસ કરીને ગામડાઓમાં જ્યાં શોષણ સૌથી વધારે હોય છે. ફેનોન માને છે કે આ ગ્રામીણ ખેડૂત વર્ગમાં ક્રાંતિની ખરી તાકાત રહેલી છે, કારણ કે એમની પાસે ગુમાવવા જેવું કશું નથી હોતું અને મેળવવા માટે આખી દુનિયા હોય છે.
સાચી વાત.
પણ એ સાથે સાથે ચેતવે પણ છે કે ખાલી આક્રોશ કે સ્વયંસ્ફૂર્તિ પૂરતી નથી.
એટલે કે ખાલી ગુસ્સો હોય પણ કોઈ પ્લાનિંગ કે દિશા ન હોય તો એ નકામો જાય.
બિલકુલ. એ સ્વયંસ્ફૂરિત બળવો ભલે શરૂઆતમાં જોરદાર લાગે, પણ એને સંગઠિત કરવાની, એક સ્પષ્ટ રાજકીય વિચારધારા સાથે જોડવાની જરૂર છે. નહીંતર શાસકો એને સહેલાઈથી કચડી નાખે. અને અહીં પેલો પડકાર આવે છે, શહેરમાં રહેતા ભણેલા ગણેલા બૌદ્ધિકો અને ગામડાની આમ જનતા, એ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો.
આ બહુ અગત્યનો મુદ્દો છે. અને પછી આવે છે ત્રીજું પ્રકરણ, રાષ્ટ્રીય ચેતનાના જોખમો, ધ પિટફોલ્સ ઓફ નેશનલ કોન્શિયસનેસ. આ તો જાણે આઝાદી મળી ગયા પછી શું ભૂલો થઈ શકે છે એની ચેતવણી જેવું લાગે છે.
હા, અને આ ફેનોની ખરેખરી દૂરંદેશી બતાવે છે. તેઓ ચેતવે છે કે ગોરા શાસકો ગયા અને આપણા દેશના જ શાસકો આવ્યા, એટલા માત્રથી સાચી આઝાદી આવી ગઈ એવું માનવાની ભૂલ ન કરવી.
કેમ?
કારણ કે ઘણીવાર સત્તા પર એક નવો વર્ગ આવે છે, જેને ફેનોન રાષ્ટ્રીય બુર્જવાઝી, નેશનલ બુર્જવાઝી કહે છે. એટલે કે આપણો જ દેશનો પણ ભદ્ર વર્ગ. આ વર્ગ પાસે ઘણીવાર દેશને સાચી દિશામાં લઈ જવાની દ્રષ્ટિ કે આવડત નથી હોતી.
એટલે એ લોકો પછી પોતાના અંગત ફાયદા જોવાનું શરૂ કરી દે છે દેશના ભલાને બદલે.
મોટેભાગે એવું જ બને છે ફેનોનના મતે. તેઓ દેશના ઉદ્યોગો વિકસાવવા, લોકોને પગભર કરવાને બદલે વિદેશી મૂડી અને કંપનીઓ માટે વચેટિયા કે દલાલ બની જાય છે. અર્થતંત્ર પર હજુય પહેલાના વસાહતી શાસકોનો જ પરોક્ષ કબજો રહે છે.
ઓહ,
આને જ ફેનોન નવ વસાહતીકરણ કહે છે.
બરાબર. એટલે નામની આઝાદી મળી જાય પણ આર્થિક ગુલામી ચાલુ જ રહે.
અને પોતાની આ નિષ્ફળતાઓ છુપાવવા માટે આ નવો શાસક વર્ગ શું કરે? એ લોકો જાતિવાદ, ધર્મ, પ્રાંતવાદ જેવી બાબતોને હવા આપે. લોકોને અંદરોઅંદર લડાવીને પોતાનું રાજ ટકાવી રાખે છે. એક નેતાની વ્યક્તિ પૂજા શરૂ કરાવે છે.
બાપરે, આ વાત તો આજે પણ કેટલી બધી જગ્યાએ કેટલા દેશોમાં સાચી પડતી દેખાય છે. આ તો ખરેખર વિચારવા જેવું છે.
પછી ચોથા પ્રકરણમાં સંસ્કૃતિની વાત આવે છે, રાષ્ટ્રીય સંસ્કૃતિ પર, ઓન નેશનલ કલ્ચર. વસાહતવાદ સંસ્કૃતિ પર શું અસર કરે છે? વસાહતવાદ ખાલી જમીન પર કબજો નથી કરતો, એ લોકોના મન અને એમની સંસ્કૃતિ પર પણ હુમલો કરે છે. એ હંમેશા સ્થાનિક સંસ્કૃતિને નકામી, પછાત, જંગલી ગણાવવાનો પ્રયત્ન કરે છે. આના જવાબમાં ફેનોન કહે છે કે સ્થાનિક બૌદ્ધિકો ઘણીવાર બે ખોટા રસ્તે ચડી જાય છે. કાં તો તેઓ પશ્ચિમી સંસ્કૃતિની આંધળી નકલ કરવા માંડે છે, જેને કહેવાય આત્મસાથીકરણ,
અસિમિલેશન.
હા, અથવા તો પછી એનાથી એકદમ ઉલટું, પોતાના ભૂતકાળનું, પોતાની પ્રાચીન સંસ્કૃતિનું કોઈ પણ જાતની ટીકા વગર આ અંદરૂ ગુણગાન કરવા લાગે છે, જેને કહેવાય વિશિષ્ટતાવાદ,
એક્ઝોટિસિઝમ.
ઓકે, એટલે કાં તો પૂરેપૂરી નકલ, કાં તો ભૂતકાળમાં જ જીવવું. તો સાચો રસ્તો કયો છે ફેનોનના મતે? ફેનોન કહે છે કે સાચી રાષ્ટ્રીય સંસ્કૃતિ ભૂતકાળના ખંડેરોમાં ખોવાઈ ગઈ નથી પડી કે નથી પશ્ચિમની નકલમાં. એ તો વર્તમાનના સંઘર્ષમાંથી જન્મે છે. એ એક લડાયક સંસ્કૃતિ છે, ફાઇટિંગ કલ્ચર, જે લોકોની આઝાદ થવાની જે સામૂહિક ઈચ્છા અને પ્રયત્ન છે એમાંથી પેદા થાય છે.
અચ્છા,
એટલે કલાકારો, લેખકો, બુદ્ધિજીવીઓ, એમણે આ સંઘર્ષ સાથે જોડાવવું જોઈએ. એવી કળા, એવું સાહિત્ય રચવું જોઈએ જે લોકોની વાસ્તવિકતા બતાવે અને એમને ભવિષ્ય માટે પ્રેરણા આપે. સંસ્કૃતિ કોઈ મ્યુઝિયમમાં મૂકી રાખવાની વસ્તુ નથી, એ તો જીવંત છે, એ સંઘર્ષમાં જ ઘડાય છે અને વિકસે છે.
બહુ સરસ વાત કહી. અને છેલ્લું પ્રકરણ, પાંચમું, વસાહતી યુદ્ધ અને માનસિક વિકૃતિઓ, કોલોનિયલ વોર એન્ડ મેન્ટલ ડિસઓર્ડર્સ. આ તો સીધું એમના મનોચિકિત્સકના અનુભવ પર આધારિત લાગે છે.
હા, અને એ ખૂબ જ, આમ કહીએ કે, હચમચાવી નાખનારું પ્રકરણ છે. ફેનોન અહીં અલ્જેરિયામાં પોતાના ક્લિનિકલ અનુભવો, કેસ સ્ટડીઝ રજૂ કરે છે, અલબત્ત નામ બદલીને.
શું છે એમાં?
એમાં એવા કિસ્સાઓ છે કે જે બતાવે છે કે વસાહતી યુદ્ધની, એમાં થતા અત્યાચારની, ત્રાસની કેવી ભયાનક અસરો લોકોના માનસ પર થાય છે, પછી ભલે એ અત્યાચાર સહન કરનારા અલ્જેરિયન નાગરિકો હોય કે અત્યાચાર કરનારા ફ્રેન્ચ સૈનિકો હોય.
બંને પર અસર થાય છે.
હા, બંને પર. જે લોકોએ ત્રાસ સહન કર્યો છે કે પોતાના પરિવારજનો પર અત્યાચાર થતો જોયો છે, એ લોકો ગંભીર ચિંતા, ડિપ્રેશન, સાયકોસિસ જેવી બીમારીઓનો ભોગ બને છે. અને બીજી બાજુ જે ફ્રેન્ચ સૈનિકો કે પોલીસવાળા પોતે ત્રાસ આપવાનું કામ કરે છે, એ લોકો પણ પછી અપરાધભાવ, પેરાનોયા, નૈતિક મૂંઝવણ અને માનસિક ભાંગફોડનો શિકાર બને છે.
બાપરે!
એટલે ફેનોન સાબિત કરે છે કે વસાહતવાદ એક એવી બીમાર સિસ્ટમ છે જે એમાં સામેલ દરેક વ્યક્તિને, દમન કરનારને પણ અને દમન સહન કરનારને પણ, કોઈક ને કોઈક રીતે માનસિક રીતે રોગી બનાવે છે. એ મૂળભૂત રીતે જ માનસિક બીમારી પેદા કરનારું તંત્ર છે.
ખરેખર આ તો બહુ ગંભીર વાત છે. આ માત્ર રાજકીય કે આર્થિક લડાઈ નથી રહી જતી, પણ મનુષ્યના માનસિક સ્વાસ્થ્ય અને એની નૈતિકતા પર થતા હુમલાની પણ વાત બની જાય છે. તો આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ?
ઘણા છે, પણ મુખ્યત્વે જોઈએ તો પહેલું તો એ કે વસાહતવાદ એ માત્ર રાજકીય કે આર્થિક શોષણ નથી, પણ એના મૂળમાં ઊંડી મનોવૈજ્ઞાનિક હિંસા રહેલી છે, જે વ્યક્તિનું અમાનવીકરણ કરે છે, એની માણસાઈ છીનવી લે છે.
બરાબર.
બીજું, ફેનોનનો જે સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે તે કે પ્રતિહિંસા, એટલે કે સામે હિંસા કરવી, એ દબાયેલા લોકો માટે માનસિક મુક્તિ અને પોતાનું છીનવાયેલું આત્મસન્માન પાછું મેળવવાનું એક જરૂરી સાધન બની શકે છે. ફરી સ્પષ્ટતા કરું કે આ હિંસાની ઉજવણી નથી, પણ એની મનોવૈજ્ઞાનિક અસરનું વિશ્લેષણ છે.
હા, એ સમજવું જરૂરી છે.
ત્રીજું, આઝાદી મળ્યા પછી સત્તા પર આવતા રાષ્ટ્રીય બુર્જવાઝી અને નવ વસાહતીકરણના ખતરા અંગેની એમની સચોટ ચેતવણી. ચોથું, ખરા અર્થમાં ક્રાંતિકારી તરીકે ગ્રામીણ ખેડૂત વર્ગનું મહત્વ અને એમની ક્ષમતા પર એમણે જે ભાર મૂક્યો છે તે. અને પાંચમું, રાષ્ટ્રીય સંસ્કૃતિ એ કંઈ ભૂતકાળની ધરોહર નથી જેને સાચવી રાખવાની હોય, પણ એ વર્તમાન સંઘર્ષની ગરમીમાં જ ઘડાય છે અને જીવંત બને છે.
આ મુદ્દાઓ ખરેખર બહુ વિચારવા જેવા છે. અને જો આને આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો જેમ કે તમે પેલી રાષ્ટ્રીય બુર્જવાઝીની વાત કરી, કદાચ આપણા દેશમાં પણ આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં અમુક નેતાગીરી કે અમુક નીતિઓ પર આ વાત લાગુ પાડી શકાય.
હા, એના પર ચિંતન થઈ શકે.
અથવા પેલી નવ વસાહતીકરણની વાત. આજે પણ આપણે જોઈએ છીએ કે વૈશ્વિકરણના નામે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની આપણા અર્થતંત્ર પર, આપણી નીતિઓ પર કેટલી બધી પકડ છે. શું એ પણ એક પ્રકારનું નવ વસાહતીકરણ નથી?
બિલકુલ, એ દિશામાં વિચારવું રહ્યું, અને ફેનોનનું વિશ્લેષણ ત્યાં પણ ઉપયોગી થઈ શકે. એ જ રીતે આપણા સમાજમાં જે જ્ઞાતિવાદ જેવી વ્યવસ્થાઓ છે, જે અમુક સમુદાયોનું સદીઓથી અમાનવીકરણ કરતી આવી છે, તેની મનોવૈજ્ઞાનિક અસરોને પણ ફેનોનના વિચારોના સંદર્ભમાં સમજી શકાય.
સાચી વાત છે.
અને તમે જુઓ, ભારતમાં પણ મોટાભાગના જે જમીની સ્તરના આમૂલ પરિવર્તનના આંદોલનો થયા છે, એ ઘણીવાર ગ્રામીણ વિસ્તારોમાંથી, ખેડૂતો કે આદિવાસીઓમાંથી શરૂ થયા છે. એ ફેનોનની પેલી ખેડૂત વર્ગના ક્રાંતિકારી મહત્વની વાતને સમર્થન આપે છે.
હા, એ બરાબર છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે સીધા મગજમાં ઘર કરી જાય. થોડા એવા મુખ્ય વિચારો જે કોટ જેવા લાગે, એના પર વાત કરીએ.
ચોક્કસ. એક તો પેલું એમનું બહુ જ સીધું અને સચોટ વાક્ય, વિવસાહતીકરણ હંમેશા હિંસક ઘટના છે. આ ફેનોમેનનનું નિદાન છે, કોઈ ભલામણ નથી. એ કહે છે કે જે સિસ્ટમ પોતે હિંસા પર રચાઈ છે, એનો અંત પણ સંઘર્ષ વગર, હિંસા વગર આવતો નથી. બીજું, પેલી હિંસાની મનોવૈજ્ઞાનિક અસર વિશેનું વાક્ય. વસાહતી માટે હિંસા એક શુદ્ધિકરણ શક્તિ છે. તે તેને તેની લઘુતા ગ્રંથિ, નિરાશા અને નિષ્ક્રિયતામાંથી મુક્ત કરે છે. તે તેને નિર્ભય બનાવે છે અને તેનું આત્મસન્માન પુનઃસ્થાપિત કરે છે. આ વિચાર સૌથી વધુ ચર્ચા અને વિવાદનું કારણ બન્યો છે.
હા, કારણ કે એ હિંસાને જાણે જરૂરી ગણાવતો હોય એવું લાગે. અને પેલી વાત કે છેલ્લા પ્રથમ થશે અને પ્રથમ છેલ્લા, વિવસાહતીકરણ આ વાક્યનો અમલ છે. આ તો બહુ ક્રાંતિકારી વાત છે. મતલબ આખું સામાજિક માળખું જ ઉથલાવી દેવાની વાત.
હા, એ જ તો ક્રાંતિનો સાર છે ફેનોન માટે, સંપૂર્ણ પુનઃક્રમાંકન. અને અંતે એમનો પેલો ઉત્સાહી આહ્વાન, ખાસ કરીને નવા સ્વતંત્ર થયેલા ત્રીજી દુનિયાના દેશો માટે, ચાલો સાથીઓ, યુરોપિયન રમત હવે સમાપ્ત થઈ ગઈ છે, આપણે કંઈક અલગ શોધવું જ જોઈએ. જો આપણે યુરોપનું અનુકરણ ન કરીએ તો આજે આપણે બધું જ કરી શકીએ છીએ.
વાહ.
આ પશ્ચિમના નિષ્ફળ ગયેલા મોડેલોને નકારીને પોતાના સમાજ અને સંસ્કૃતિને અનુરૂપ નવા રસ્તાઓ, નવી દિશાઓ શોધવાની એક બુલંદ હાકલ છે.
ખૂબ સરસ. તો આ બધા વિચારો આજના સમયમાં આપણા રોજિંદા જીવનમાં આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? આમાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો આપણી આસપાસ જે વ્યવસ્થિત અન્યાય ચાલી રહ્યો છે, પછી એક જ્ઞાતિવાદ હોય, લિંગભેદ હોય, આર્થિક અસમાનતા હોય, એ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે ફેનોન આપણને બતાવે છે કે આ બધું ખાલી કાયદા કાનૂન કે પોલીસના દમનની વાત નથી, પણ લોકોના મનમાં ભેદભાવ અને લઘુતા ગ્રંથિ કેવી રીતે ઊંડે સુધી ઉતારવામાં આવે છે એ સમજવું જરૂરી છે. બીજું, કોઈ પણ સામાજિક ન્યાય માટેનું આંદોલન હોય, એનું મનોવિજ્ઞાન સમજવા માટે ફેનોન ઉપયોગી છે.
જેમ કે
શા માટે દબાયેલા સમુદાયોમાં સામૂહિક આત્મસન્માન જગાવવું આટલું જરૂરી છે? ગુસ્સાને વિનાશક બનવા દેવાને બદલે રચનાત્મક રાજકીય શક્તિમાં કેવી રીતે પરિવર્તિત કરવો, વગેરે.
તો શું એનો અર્થ એવો કરી શકાય કે આજે પણ જો કોઈ અન્યાય સામે કોઈ જૂથ લડી રહ્યું હોય, તો એમણે પહેલા પોતાના મનની અંદર ચાલતી લડાઈ જીતવી પડે, પેલી લાદવામાં આવેલી લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવું પડે?
ફેનોનના મતે તો ચોક્કસપણે. ત્રીજું, ફેનોનના વિચારો આપણને આપણા નેતાઓ અને આપણી શાસન વ્યવસ્થાનું વધારે વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરતા શીખવે છે.
કઈ રીતે?
આપણે સવાલ પૂછી શકીએ કે શું જે લોકો સત્તામાં છે એ ખરેખર લોકો માટે કામ કરી રહ્યા છે, કે પછી એ પોતે જ એક નવા રાષ્ટ્રીય બુર્જવાઝી બની ગયા છે, જે પોતાના અને કદાચ વૈશ્વિક કોર્પોરેટ હિતો સાચવી રહ્યા છે. અને છેલ્લે, ફેનોનનું જે સૌથી અનોખું પ્રદાન છે તે એ કે માનસિક સ્વાસ્થ્યને રાજકીય અને સામાજિક સંદર્ભમાં જોવાની દ્રષ્ટિ આપે છે.
હા, એ પાંચમું પ્રકરણ.
હા,
ઘણીવાર વ્યક્તિગત દેખાતી માનસિક તકલીફો જેમ કે ડિપ્રેશન કે ચિંતા, એ ખરેખર તો મોટા સામાજિક, રાજકીય દબાણો અને અન્યાયનું પરિણામ હોઈ શકે છે.
આ ખરેખર બહુ મહત્વની વાત છે. આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા કહો કે વિચારથી કરી ગઈ એ છે કે દમનની, ખાસ કરીને વસાહતવાદ જેવા લાંબા ગાળાના દમનની મનોવૈજ્ઞાનિક અસરો કેટલી ઊંડી અને પેઢીઓ સુધી ચાલનારી હોય છે. આઝાદી મેળવવી એ ખાલી એક રાજકીય ઘટના નથી, પણ લોકોના મનમાં પેઢીઓથી પડેલા ઘા રૂજવવાની અને પોતાનું આત્મગૌરવ પાછું મેળવવાની એક લાંબી અને કદાચ રાજકીય આઝાદી કરતાં પણ વધુ મુશ્કેલ યાત્રા છે. બરાબર કહ્યું. અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વાત ફેનોનની એ દૂરદેશી છે કે આઝાદી પછી સત્તા પર આવનાર ભદ્રવર્ગ પોતે જ કેવી રીતે પ્રજા માટે નવો બોજ બની શકે છે અને દેશને નવવસાહતીકરણ એટલે કે નવી ગુલામીની જાળમાં ફસાવી શકે છે. એમની એ ચેતવણી આજે પણ એટલી જ, કદાચ એનાથી પણ વધારે સાચી લાગે છે. એ બતાવે છે કે સાચી મુક્તિ માટે સતત જાગૃતિ અને સંઘર્ષ કેટલા જરૂરી છે.
તો શ્રોતાઓ માટે એક વિચાર અહીં મૂકીને જઈએ. ફેનોને એમના નિષ્કર્ષમાં નવો માણસ અને નવી માનવતા ઘડવાની વાત કરી હતી, એવી માનવતા જે યુરોપના નકારાત્મક પાસાઓનું, એની ભૂલોનું પુનરાવર્તન ન કરે. આજના આપણા સમયમાં જ્યારે આપણે તદ્દન અલગ પ્રકારના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, ટેકનોલોજીનો બેફામ ઉપયોગ, વધતી અસમાનતા, વૈશ્વિકરણની અસરો, ત્યારે એ નવી માનવતા ઘડવાનો અર્થ શું હોઈ શકે? શું આપણે ખરેખર પશ્ચિમી વિકાસના મોડેલોથી પર જઈને આપણા પોતાના સાંસ્કૃતિક મૂલ્યો અને સ્થાનિક જરૂરિયાતોને આધારે વિકાસ અને સમાજના નવા, વધુ ટકાઉ અને વધુ માનવીય રસ્તા શોધી શકીએ? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.